برای یک شو داشتیم
گاتا 111
596 Mandoni farilo. Nana 110 sudi. Exo gerti so. Pori matta jaiye.
વસે તે પરલોક જ્યાં મતી ત્યાં ગતિ નિશ્ચયે જીવની થાય લોક જે ભવ્ય આત્માની બુદ્ધિ પોતાના શુદ્ધ સજાત્મ સ્વરૂપમાં વસે છે એટલે વિષયરૂપ વિકલ્પ જાળનો ત્યાગ કરી સ્વસંવેદન જ્ઞાનમાં સ્થિર થાય છે તે પુરુષ નિયમથી પર એટલે ઉત્કૃષ્ટ જન કહેવાય છે અર્થાત જેની બુદ્ધિ સ્વરૂપ સ્થિત છે તે ઉત્તમ જન છે કારણ કે જેવી બુદ્ધિ હોય છે તેવી જ જીવની ગતિ થાય છે એમ ભગવાને કહ્યું છે તેથી જે જીવનું મન નિજ સ્વરૂપમાં સ્થિત છે તેઓને જ નિજ પદની પ્રાપ્તિ થાય છે એમાં સંદેહ નથી જે જીવ આર્ત ધ્યાન આર્ત રૌદ્રને વશ થઈને શુદ્ધ પરમાત્માને છોડીને રાગાદી વિભાવ ભાવોમાં પરિણમે છે તે દીર્ઘ સંસારી થાય છે અને જે જીવ રત્નત્રયરૂપ પરમાત્મા તત્વની ભાવનામાં લીન થાય છે તે મોક્ષને પામે છે એમ જાણી રાગાદી વિકલ્પો છોડી પરમાત્મા તત્વની ભાવના કર્તવ્ય છે એમાં ભવ્ય આત્માની વાત કરી છે કે જે ભવ્ય આત્મા પોતાના શુદ્ધ સજાત્મ સ્વરૂપમાં વસે છે એટલે વિષયરૂપ વિકલ્પ ઝાડનો જે એટલે વિષય કસાય વિષયનો ત્યાગ કરે છે અને પોતાના જ આત્મામાં સ્થિર થાય છે અને તે પુરુષ નિયમથી એટલે આ બધાએ એને આ પોતાના આત્મામાં સ્થિર થાય છે અને તે પુરુષ નિયમથી પર એટલે ઉત્કૃષ્ટજન કહેવાય છે એટલે ઉત્કૃષ્ટજનની આ વ્યાખ્યા છે અર્થાત જેની બુદ્ધિ સ્વરૂપ સ્થિત છે તે જ ઉત્તમ જન છે એટલે જે પોતાના આત્મામાં સ્વસંવેદન રૂપે વસે છે તેની તે જ ઉત્તમ જન છે કારણ કે તેની બુદ્ધિ તેવી જ હોય છે અને એની ગતિ પણ તેવી જ હોય છે કારણ કે તે પોતાના આત્મામાં સ્થિર છે એમ ભગવાને કહ્યું છે અને જે જીવનું મન નિજ સ્વરૂપમાં સ્થિત છે તેઓ નિજ પદની પ્રાપ્તિ એટલે જે પોતાના આત્મામાં સ્વરૂપ છે એટલે પોતાને નિજ સ્વરૂપમાં સ્થિત છે તેને જ નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ સંદેહ નથી અને આત્મરૌદ્ર ધ્યાનને વશ થઈને શુદ્ધ આત્મભાવને છોડી રાગાદી એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને છોડીને જે રાગાદી એટલે અનેક વિષયો કસાય વિષયોના વિભાવ પરિણામો છે તે જીવ સંસારમાં રહે છે અને જે જીવને પોતાના સ્વસંવેદનરૂપ આત્મામાં સ્થિર છે તે એને રત્નત્રયની પ્રાપ્તિ કરી છે પરમાત્મા તત્વની ભાવનામાં તે લીન છે તે મોક્ષને પામે છે માટે પોતાને આત્માને જાણી રાગાદી વિકલ્પો એટલે બધા રાગાદી ભાવોને છોડી પરમાત્મા તત્વની ભાવના જ કર્તવ્ય છે
જ્યાં મતી ત્યાં ગતિ આપણે કહીએ છીએ જેવી મતી એવી ગતિ જો સંસાર પ્રત્યે મતી હોય તો સંસારનું પરિભ્રમણનું કારણ બને અને પરમાત્મા પ્રત્યે વૃત્તિ હોય મતી તો મુક્તિનું કારણ બને એ વાત અહીંયા સૂત્રરૂપે મુખ્ય વાત એ કહી આગળની ગઈ
હે જીવ જ્યાં મતી ત્યાં ગતિ મરણી પણ જો થાય તો કરના પરબ્રહ્મની મતી પરદ્રવ્ય નિમય હે જીવ જ્યાં તારી મતી મન છે ત્યાં તારી ગતિ છે કારણ કે મરીને તું તે ગતિને પામીશ માટે તું એક શુદ્ધ પરબ્રહ્મને મૂકીને પરદ્રવ્યોમાં મતીને મનને ન જો, સુદ્રવ્યાથી નહીંથી કંટ્રોલ કરું. એક નાયક સ્વભાવવાળા વિતરાગ સદા આનંદરૂપ અતિંદ્ય સુખ સુદામાં પરિણમેલા તથા પરમાત્મા શબ્દથી કહેલા કેવા યોગ્ય એવા પોતાના સુખ સજાત્મ સ્વરૂપને તજીને પરદ્રવ્યમાં તથા શરીરાદિ પરિગ્રહમાં મન ન જવા દે, એમ તાત્પર્ય છે. આગળની ગાથામાં કીધું કે જેમ મતી હોય એ પ્રમાણે થાય, જેવા ભાવ હોય એવી ગતિ થાય, એમાં એટલા માટે આમાં વિશેષ કહે છે કે હે જીવ, જેવી તારી મતી હશે અને મરણ સમયે જેવા ભાવ હશે એવી તારી ગતિ થશે, તો તું પોતાના પરભ્રમ વિને બીજામાં મતી ન કર, પરદ્રવ્યમાં જવા ન.
એક થોડું વિશેષ શું કર્યું, મરણ સમયે, મરણ સમયે જો માનો કે જીવન પર્યંત ન થયું તો મરણ સમયે પણ જો એની મતિ પરમાત્મામાં લીન થાય તો એને સદગતિનું કારણ બને. એટલે જ આપણે છેલ્લે કોઈ છેલ્લે મરણ પ્રસારી હોય એને ધર્મ ધ્યાન સંભળાવીએ છીએ. શા માટે કે કદાચ એનો ઉપયોગ જો એ ધર્મ ધ્યાન પ્રત્યે વળે અને કોઈ સદગતિને પામે, આવો હેતુ હોય છે એની પાછળ. તો અહીંયા મરણ સમયે શબ્દ વાપર્યો છે એ જોવાનું. એ જીવ જ્યાં મતી ત્યાં ગતિ, મરણે પણ જો થાય, મરણ સમયે પણ જો થાય, આખા જીવનમાં ન થયું કંઈ નહીં, છેલ્લે થયું તો પણ ક્યાંક એને સારી ગતિનું કારણ બને, ક્યાંક કોઈક સારો એવો ભોગ મળે. એ વાત છે, તારી મતી મન છે ત્યાં તારી ગતિ છે, કારણ કે મરીને તું તે ગતિને પામીશ, માટે તું એક શુદ્ધ પર બ્રહ્મને મૂકીને પરદ્રવ્યોમાં મતીને મનને ન જોડ. આ સૂત્ર સરસ છે. આગળ 173.
જે નિજ દ્રવ્યથી ભિન્ન જડ તે પરદ્રવ્ય પીછાણ, પુદ્ગલ ધર્માધર્મ નભ પંચમ કાલ તું જાણ. જે આત્મ પદાર્થથી જુદા જડ પદાર્થ છે તેને તમે પરદ્રવ્ય જાણો, અને જે પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ તથા પાંચમું કાલદ્રવ્ય છે તે સર્વને પરદ્રવ્ય જાણો. દ્રવ્ય છ છે, તેમાં પાંચ દ્રવ્ય અચેતન અને એક જીવ દ્રવ્ય જ ચેતન છે. આ બધા દ્રવ્યો પોતાના આત્માથી જુદા છે એમ જાણો, તથા જીવ દ્રવ્ય પરસ્પર જુદા જુદા છે, એકમેક નથી. અનંત ચતુષ્ટય સ્વરૂપવાળા પોતાના આત્માને જ પોતાનો સમજો. આત્માની સાથે અનાદિકાલથી રાગાદિ રૂપ ભાવકર્મ નાનાવરણાદિ દ્રવ્યકર્મ તથા શરીરાદિ નવકર્મનો સંબંધ છે, તો પણ તે બધા આ આત્માથી જુદા છે. એ પુદ્ગલાદિ પાંચ દ્રવ્ય જડ અને પર હોવાથી હેય છે, એક શુદ્ધ સહજાત્મ જ ઉપાદેય છે. એટલે જે આપણો શુદ્ધ આત્મા છે એનાથી બીજા બધા જ દ્રવ્યો પરદ્રવ્યો બધા પર છે. ટૂંકમાં આપણો આત્મા છે એ જ આપણો પોતાનો છે, બાકી બધું આપણાથી પર છે.
સ્વપરનો વિવેક, ભેદ જ્ઞાનની વાત અહીંયા સરસ કરી. પર ને સ્વનો વિવેક, પર કોને કેવું, તો છ દ્રવ્યની ચર્ચામાં વાત કરી. આત્મા સિવાય, ચેતન સિવાય જે છે તે બધા પરદ્રવ્ય. એટલું જ નહીં, એક ચેતન અને બીજો ચેતન, એકનો આત્મા ને બીજોનો આત્મા, તો પણ એ પણ પર છે. પોતાના સિવાયનું જે છે તે પર છે. એટલે તો કહ્યું કે છેલ્લે છેવટની અવસ્થાએ ભગવાનનું ભજન કરતો કરતો પણ છેલ્લે ભગવાનનું આલંબન પણ છૂટી જાય, પોતાના સ્વરૂપનું આલંબન એમાં સ્થિર થઈ જાય, એ મુક્તિનું કારણ બને છે. અર્થાત એ ભગવાનનું દ્રવ્ય છે એ પણ પરદ્રવ્ય છે, પણ ઘણું ઉપકારી છે. એટલે આપણી મતિ કલ્પના છોડી દેવા જેવું નથી, પરંતુ એવી અવસ્થા પહોંચશે ત્યારે આપોઆપ છૂટી જશે, છોડવાનું તો હોય જ નહીં, આપોઆપ છૂટી જાય. કારણ કે ઉપયોગ એક જગ્યાએ સ્થિર થાય, બે જગ્યાએ થાય નહીં એક સમયે. જેવો પોતાના સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થયો, કે કદાચ દેવ ગુરુ ધર્મ ગમે છે તો ત્યાંથી પણ ઉપયોગ છૂટી ગયો હશે, તો આપોઆપ છૂટી જાય. એ મુક્તિનું આપ એક આખો માર્ગ જ એ રીતે વ્યવસ્થા આવી છે. એટલે સ્વપરનો વિવેક અહીંયા જે કરાયો છે ભેદ જ્ઞાન, એ બહુ સરસ રીતે આપ્યું છે. છેલ્લી 114મી ગાથાનું.
માત્ર અધપણ કરે પરમાતમ્મા રાગ, તે બહુ પાપ દહે યથા કાષ્ટગીરી કણ આગ. જો આ જીવ અર્ધ નિમેષ જેટલો સમય પણ પરમાત્મામાં અનુરાગ કરે તો જેમ અગ્નિનો કણ મોટા કાષ્ટના સમુદાયને બાળી મૂકે છે તેમ તેના સર્વ પાપ નાશ પામે છે. જે જીવો વૃદ્ધિગારવ, સાતાગારવ, રસગારવ, કલા, કવિપણું, વાદીપણું આદિના અભિમાનનો ત્યાગ કરી આત્મામાં ધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવે છે તેના કર્મરૂપ કાષ્ટ સમૂહ શીઘ્ર બળીને ભસ્મીભૂત થાય છે. આત્મધ્યાનનું આવું સામર્થ્ય જાણી એ આત્મધ્યાનની જ ભાવના કર્તવ્ય છે. એલામાં કહે છે કે જો જીવ અડધી ક્ષણ પણ, થોડી પળ પણ જો પરમાત્મા પ્રત્યે પ્રેમ કરે તો તેના સર્વ પાપો નાશ પામે છે અને એના કારણરૂપ એક અગ્નિનો નાનો કણ પણ મોટા લાકડાના સમૂહને પણ બાળી નાખે છે તેમ. એટલે કહે છે કે એ જીવ, તું આ બધાનો આવા અભિમાન જેને તને રુદ્ધિગારવ, સાતાગારવ, રસગારવ, કલા, કવિપણું, વાદીપણું એ બધાનો અભિમાન તને થાય છે તો એ તારે અભિમાનનો બધાનો ત્યાગ કરી. એટલે જે જીવો આવી રીતે અભિમાનનો ત્યાગ કરીને પોતાના આત્મામાં ધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવે છે તો તેના બધા કર્મ સમૂહો જેમ અગ્નિ કાષ્ટ સમૂહને બાળી નાખે છે તેમ તે બધા કર્મ ભસ્મીભૂત થાય છે. એટલે આત્મધ્યાનનું કેટલું સામર્થ્ય છે એ અહીંયા બતાવ્યું છે. એટલે કે છે આત્મધ્યાનની જ ભાવના કર્તવ્ય છે. એટલે તારે આત્મભાવ આત્મધ્યાન જ કરવું એ તારું કર્તવ્ય છે.
સરસ વાત આપી છે. કેટલો સમયમાં, કેટલો અલ્પકાળમાં મૂકી દીધા. જુઓ કેટલો કાળ ભગવાનનું ભજન કરીએ તો મુક્ત થવાય. પેલા સંતો ભજનમાં કહે ને, એક ઘડી આજી, ઘડી આજી છે બી આજ, એક ઘડી 24 મિનિટ, અડધી ઘડી 12 મિનિટ, એની પણ અડધી 6 મિનિટ, આટલું તો કર, એટલું કરતો પણ તારો કલ્યાણ છે. કેટલી સરસ અહીંયા વાત, અર્ધ પળની વાત કરી, ઘડી કરતાં પણ પળની વાત કરી, એટલે એનાથી પણ સૂક્ષ્મતામાં ગયા. આ જીવ અર્ધ નિમેષ જેટલો સમય પણ પરમાત્મામાં અનુરાગ કરે તો, બસ આટલું કરવાનું, પરમાત્મામાં અનુરાગ. પરમાત્મા કહો, શુદ્ધાત્મા કહો, પોતાનું સુસ્વરૂપ કહો, આલંબનની જરૂર હોય તો વિતરાગ પરમાત્માનું લો, પણ જ્યાં અનુરાગ એટલે એની સાથે એકાકાર થઈ જાય, તદાકાર થઈ જાય. એટલો સમય તો એ બીજું પોતે પોતાને ભૂલી ગયો છે. માત્ર તુંહી તુંહી કહો, સોહમ કહો, નામ ગમે તે આપો, પણ ત્યાં અભેદતા છે. મુખ્ય વાત છે અભેદતા, એની સાથે એકાકાર તાદાત્મ્ય એવું આવી ગયું છે. અને એવો કાળ માત્ર કહે છે કે એક અડધી પળ આટલો રહે ને તો પણ આ જીવના અનંતા કર્મો ખપી જાય છે. કર્મ નિર્જરાનું મોટામાં મોટું આ કારણ છે એક. અને કર્મ નિર્જરા એ કંઈ જેવી તેવી વાત છે? હે, બાંધતા અનંત કાળ થયો અને છૂટતા અલ્પકાળ, આ કેટલું સરસ ગણિત તો જુઓ. બાંધતા અનંત કાળ ગયો અને છૂટતા તો કે અલ્પકાળ અડધી પળ, એટલો જ વખત જો આ કરે તો કામ. ઘાસના મોટા જંગલો હોય, મોટા મોટા જંગલ વળગડામાં જોઈએ ને તો ઘાસના મોટા પથારા હોય, હવે એ ઉગતા તો વરસાદ પડ્યો ને પછી એ ઉગ્યું ને મોટું થયું ને પછી સુકાયું ને એ બધામાં કેટલો કાળ ગયો, પણ એક તિખારો આવ્યો બળતા કેટલી વાર. એમ અહીંયા કર્મ જે છે એ બાંધતા ભલે ઘણો કાળ થયો પણ એમાંથી મુક્ત થવા માટે થઈને તો આટલો કાળ બસ છે, પણ યથાર્થ પ્રકારે થવું જોઈએ એ વાત અહીંયા સરસ કરી. 115.
એક શુદ્ધાત્માનો વિચાર કર, જીવ સર્વ ચિંતા ત્યજી થઈ નિશેષ દેવ, પરમ પદે મન ધાર તું દેખ નિરંજન દેવ. હે જીવ, તું સર્વ પ્રકારની ચિંતાઓ ત્યજી નિશ્ચય થઈ પોતાના મનને પરમ પદમાં ધારણ કર અને નિરંજન દેવને જો. હે જીવ, તું જોયેલા, સાંભળેલા તથા અનુભવેલા ભોગોની ઈચ્છારૂપ અપધ્યાન આદિ તજી ચિંતાઓ તજી અત્યંત નિશ્ચિત થઈ મનને પરમાત્મા સ્વરૂપમાં સ્થિર કર પછી ભાવકર્મ, દ્રવ્ય કર્મ તથા નો કર્મ, અંજનથી રહિત પરમ આરાધ્ય એવા નીચ શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કર. અપધ્યાનનું લક્ષણ. એક શુદ્ધાત્માનો વિચાર કરવાનો છે. દ્વેષથી કોઈને મારવાનો, બાંધવાનો તથા છેદવાનો વિચાર કે રાગથી પારકાની સ્ત્રીનો વિચાર કરો, તેને જીન શાસનમાં નિપુણ પુરુષો અપધ્યાન કહે છે. તે ધ્યાન નરક નિગોદાદીનું કારણ છે, માટે સર્વસ્થા હે છે. એક શુદ્ધાત્માનો જ વિચાર કરવાનો છે. એટલે એમ કે પહેલા શુદ્ધાત્માનો વિચાર કરવો હોય તો બધી ચિંતાઓ તો છોડી જ દેવાની, એમ કે નિશ્ચિત થઈને પછી. અને પોતાના મનને પરમ નિરંજન પોતાના શુદ્ધાત્મામાં ધારણ કરવાનો છે. એમ કે પછી કે જે બધું જોયેલું જાણેલું એ બધાનો બધી ચિંતાઓ છોડી દેવાની છે, નિશ્ચિત થઈ જવાનું છે. પછી ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મના અંજનથી રહિત થઈ પોતાના નિજ સહજાનંદ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. પછી દેશથી કે બાદથી કોઈને કંઈ એવી બધું મૂકી દેવાના વિચાર, એમ મેઇન શુદ્ધાત્મા ઉપર વિચાર કરવાનો છે. બધી બહારની બધી ચિંતાઓ છોડી દેવાની છે, તો જ તમે કરી શકશો.
સર્વ પ્રકારની ચિંતા સજી દે, તારે મુક્ત થવું છે ને. સર્વ પ્રકારની ચિંતાથી મુક્ત થાય. ચિંતા શેની છે? સંસાર સંબંધિત છે. આ જીવને શેની ચિંતા હોય? સંસાર સંબંધિત. કારણ કે સંસારમાં રેચો પેચો છે, અનંતકાળથી સંસાર સેવો છે, એટલે ત્યાં રસ છે, રુચિ છે, એટલે એમાં મોહ પડેલો છે. એની ચિંતાઓ છોડી દે. કારણ કે ધાર્યું ન થાય એટલે ચિંતામાં ગરકાવ થઈ જાય. ધાર્યું થાય તો ભાવ જરા જુદો હોય, પણ ચિંતા ક્યારે થાય? ધાર્યું ન થાય તો ધાર્યું થાય એવો કોઈ નિયમ જ નથી. જે થયું એવું પોતે ધાર્યું હતું, માટે ત્યાં ધાર્યું થયું એમ કહેવાય છે, એ પણ મિથ્યા વચન છે. ખરેખર એનું ધાર્યું થયું નથી, થવાનું હતું થયું, અને પોતે ઈચ્છતો હતો. આ બેયનો મેળ પડી ગયો. કાગડાને બેસવું, લાળને પડવું. જો કાગડો બેસતા ડાળ પડે તો એક પણ વૃક્ષ આ દુનિયા પર હોય નહીં, હા, પણ છે એ જ બતાવે છે. કાગડો બેસે અને ડાળ પડે એ ન્યાય માત્ર ભ્રાંતિ છે, ભ્રમ છે, સાચું નથી. એ પ્રકારે અહીંયા ચિંતાઓ જે જીવ કરે છે એ આ જ પોતાનું ધાર્યું ન થાય, પોતાને ગમે એવું ન પરિણામ આવે, એટલે અનેક પ્રકારની ચિંતાઓ થાય. હવે શું કરશું? આ તો થયું નહીં, ધાર્યું તો આવું થયું, કાંઈ છોકરાને કીધું તું, કાંઈ કરી આવ્યો, કાંઈ, હા, અનેક પ્રકારની ચાલતી હોય એમાંથી તું મુક્ત થા. કારણ કે અભિગમ ક્યાં સંસાર પ્રત્યે છે, એમાંથી જ્ઞાની છોડાવવા માગે. એમાંથી હે જીવ, સર્વ પ્રકારની, એમાં એક પ્રકાર નથી કયો, સર્વ પ્રકારની એ ચિંતાઓથી. ચિંતા શું છે? ચિત્તને સ્થિર રહેવા ન દે ચિંતા. ચિંતા બીજું કઈ નહીં, ચિત્તને સ્થિર ન રહેવા દે ચિંતા. એનાથી તો દૂર થાય, તજી દે એને કે આ મને ચિત્તને સ્થિરતા નથી આપતો, માટે છોડો. એમાંથી પોતાની જાતને અળગી કરી દેવાની છે. નિશ્ચિંત થઈ પોતાના મનને પરમપદમાં ધારણ કર, પોતાના સ્વરૂપમાં, અથવા તો આલંબન જે લીધું હોય તો વિચરાક પરમાત્મા નિરંજન દેવ એની અંદરમાં સ્થિર કરી દે. બધી બધી ચિંતાઓ છોડી દે. જે થવાનું છે થઈને રહે છે, એમાં કાંઈ ફેરફાર લેશ માત્ર કોઈ કરી શક્યું નથી. અને છતાં આ જીવ અહમભાવને કારણે એમ કહે છે, મેં કર્યું, હું કરું, હું અહીંયા હોત તો આમ કરી દેત. એ બધો માત્ર મિથ્યા બકવાસ છે, હકીકત કંઈ છે નહીં. આ વાત જો બરાબર બેસી જાય તો એમાંથી મુક્ત થવાય, પણ વાત બેસતી નથી એટલે મુક્ત નથી થવાતું. એ કરવાનું. આજે આપણે અહીંયા સુધી 115 સુધી રોકાશું. જે કથાઓ લેવાણી સંબંધમાં પ્રશ્નો એ આપ્યો, વિશેષભાઈથી સમજાવશે. જે વિચાર્યું હતું બોલ. અગિયાર થી પંદર તો સાંભળીને વિચારી હતી. ગયા શનિવારની ગાથાઓ છે તમે જે વાંચી હતી એ વિચારી હતી એ બોલ. બે ગાથા એ જ છે અગિયાર અને બાર. એક સૂત્ર આપ્યું છે કે મતિ ત્યાં ગતિ, એ સૂત્ર છે. એટલે અગિયારમી ગાથામાં શું કહે છે? જેની મતિ પરમાત્મામાં હોય તે જીવ પરલોકને પામે. પરલોક એટલે પરમાત્મા પદ, પરમાત્મા નિજ સ્વરૂપને સ્વસંવેદનને પામે જો એની મતિ હોય તો. એ લોકથી વિલોક, લોકથી દૂર થાય. લોક છે એ પરિભ્રમણનો પ્રદેશ છે, અને વિદેશ છે વિલોક છે એ પોતાના સ્વરૂપમાં સ્થિત થવાનો છે. તો અહીંયા એ વાત મૂકી કે જેની લોકનો રહિત, લોકરહિત પણ સ્વસ્વરૂપ, પરલોકની અંદર તો પરમાત્મા. લોક વિલોક એટલે ગતિ નહીં તે, અને પરલોક એટલે પરમાત્મા સ્વરૂપ. 109મી ગાથા જુઓ છેલ્લો શબ્દ. શું કહ્યું છે? અત્રે પરલોક શબ્દનો અર્થ એ રીતે 110માં જુઓ છે લીલીટી. તે જ પરલોક છે. એટલે અહીંયા જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા શબ્દોના ભાવ હોય છે. પરલોક એટલે પોતાના પરમ આત્માનું પરલોક, પોતાનું ક્ષેત્ર છે એમાં સ્થિત થવું તે, અને વિલોક એટલે લોક ભ્રમણ કરવું છે, એ ભ્રમણ ટળી ગયું તે વિલોક. અહીંયા જેવી મતિ એવી ગતિ થાય એ સિદ્ધાંત ઉપર કહે છે કે હે જીવ, જો મતિ પરમાત્મામાં વસે તો તું વિલોકને પામ. વિલોક એટલે લોકથી રહિત. લોકનું પરિભ્રમણ તારું છૂટે ક્યારે? તારી મતિ જો પરમાત્મામાં રહે તો. આટલી સાદી વાત એની અંદર મૂકી છે. બોલો, સમજાયું કે હજી ગરબડ? બરાબર છે. પણ અહીંયા એ ગાથાના સંદર્ભની અંદર અર્થને સમજવા પ્રયત્ન કરવો.
આપણે પર એટલે નીચ નહીં પણ
બીજું અન્ય,
બીજું એ
અન્ય શબ્દ નથી. એટલે દરેક ગાથાની અંદર આચાર્યશ્રીએ પોતે જે એનો અર્થ મૂક્યો છે એ સમજીને પ્રયત્ન કરીએ. તો એ 11મી ગાથામાં કહે છે કે જીવ વિલોક ક્યારે થાય. પ્રશ્ન શું છે? જીવની લોક સ્વરૂપ જે અત્યારે પરિસ્થિતિ પર્યાય છે એનો અંત ક્યારે આવે? કે પરલોકમાં જાય તો વિલોક થાય. પરલોક એટલે શું? પોતાનું પરમ ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તે, એ પોતાનો લોક છે. અને પોતા સિવાય પરમ ભ્રમણ કરવું એ લોક છે. તો લોકમાંથી એને વિલોક થવું હોય તો કે પરલોકમાં દાખલ થઈ જાય. અને જેની મતિ પરમાત્મામાં વસે તે પરલોક. અને એનું અહીંયા 12મી ગાથામાં કહ્યું છે
કે આવું એક છેલ્લે વાત કરીને કે મરણમાં પણ, એટલે જો તું એકવાર પણ આવી તારી ગતિ જો પરમા પરબ્રહ્મની અંદર જોડાશે તો તું શુદ્ધ ગતિને પામીશ. તો કરના પરબ્રહ્મ વિણ મતિ પરદ્રવ્યને માય, માટે કોઈ પણ સંજોગોમાં પરદ્રવ્યમાં તારી મતિને તું સ્થાપિત કરમાં. આ એનું મહત્વ કયું? વિલોક તારે પ્રાપ્ત કરવો છે, એટલે પરલોક પ્રાપ્ત કરવો છે, લોકને ટાળવો છે. વિલોક એટલે લોકને ટાળવો છે અને પરલોકને પ્રાપ્ત કરવો છે. તો એક સૂત્ર એ છે કે જ્યાં મતિ ત્યાં ગતિ થાય. હવે તારે જોઈ છે ગતિ પરલોકની, જ્યાં લોક નથી તે, તો તારી મતિની સ્થાપના ક્યાં કરવી? સ્વમાં. પરલોક એટલે પરમાત્મા, પરમાત્મા પરમ તત્વ, એમાં તું તારી મતિને સ્થાપન કર. પણ સાથે કહ્યું છે કે એટલે પરદ્રવ્યની અંદર તું મનને જોડ નહીં. મનમાં સ્થાપન કર એ અસ્થિભાવથી તું આમ કર, પણ સાથે બીજું આમ ન કર. જો તારે પોતાના આત્મામાં મનને સ્થાપન કરવું હોય એવી અમે તને વાત કહીએ છીએ પરલોકની, તો તું પરદ્રવ્યમાં મતિ ન કર. એટલે પ્રશ્ન કર્યો શિષ્યએ, આ તો પ્રભાકર છે, શું કીધું કે સાહેબ પરદ્રવ્ય શું છે? પરદ્રવ્યમાં મતિ ન કર. તો પરદ્રવ્ય શું છે? એ 113મી ગાથામાં કીધું. બીરેન, પરદ્રવ્ય શું? બાકીનું શું? એ જ વાંધો આવે ઘણી વાર. એટલે તું પરદ્રવ્યમાં મતિ ન કર. એટલે આત્મા સિવાય, આત્મા સિવાય નહીં, એ સેમાં ન કર. પરદ્રવ્ય એટલે શું? તો પરદ્રવ્યની પણ ચોક્કસતા, પરદ્રવ્યની પણ સ્પષ્ટતા, નહીતર આત્મા સિવાય એ તો મભમ થઈ ગયું બધું. હા, નિજથી ભિન્ન એટલે શું કહ્યું છે એને? પરદ્રવ્યની પીછાણ કીધી છે શબ્દ. જો નિજ દ્રવ્યથી ભિન્ન જડતે પરદ્રવ્ય પીછાણ, એક શું છે? પુદ્ગલ ધર્મા ધર્મ નભ પંચમ કાલ તું જાણ. પુદ્ગલ પરદ્રવ્ય કોને? કે નિજ દ્રવ્યથી જે જુદા છે તે પહેલી લીટી વાંચ. જે નિજ દ્રવ્યથી ભિન્ન જડ, જે નિજ દ્રવ્યથી ભિન્ન જડ છે તેને પરદ્રવ્ય કહેવાય. પણ જડમાં કોનો સમાવેશ? પછી નીચેની વાત, પૂદગલ એક, પછી ધર્માધર્મ એટલે ધર્મસ્તિકાય, પછી નભ
આકાશ,
અને પંચમ કાળ કાળ દ્રવ્ય. આ બધા પરદ્રવ્ય છે. આને પરદ, આમાં મતિ મૂકવી નહીં. આ બધા જુદા પદાર્થ છે. માટે જે 12મી ગાથામાં કીધું કે તું પરદ્રવ્યની અંદર તારી મતિ નહીં મૂક. પરદ્રવ્યમાં મતિને મનને જોડમાં, તો પરદ્રવ્યમાં જોડમાં એટલે પાછું મન જો ક્યાંય જોડાયું કોઈ પણ પદાર્થમાં તો તરત ખબર પડી કે આ તો પૂદગલ છે. જે પદાર્થમાં જડ છે, જેની અંદર ચેતન નથી, જ્ઞાન નથી, એ પદાર્થ કેવો થયો? પૂદગલ છે. તો સમસ્ત સંસારના પદાર્થો, વસ્તુઓ, સંગ્રહ, પરિગ્રહ, રચનાઓ, એનું સ્વરૂપ કેવું છે? પૂદગળ. અને પૂદગળની શું વિશેષતા છે? ભેળા થશે. અને દરેક પદાર્થ એ શું છે? પૂદગલ પરમાણુઓનો સંઘાત છે. અને એનું પાછું આખરી સ્વરૂપ શું થશે એ વિખરાશે. જગતની એક પણ રચના નિત્ય કાયમ શાશ્વત ધ્રુવ રહી શકે, સ્વરૂપ જ એનું પૂદગલ છે, એ પૂદગલના પરમાણુની રચના છે. અને રચના છે એનો મતલબ કે પૂદ શબ્દથી રચના બની અને ગલ શબ્દથી વિખરાઈ, ગલંતો. તો કોઈ પણ પદાર્થને જગતના લ્યો જેનામાં જ્ઞાન નથી એટલે જડ છે. હવે વિચાર કરો, જડ છે એટલે પૂદગલની રચના છે, એ બની છે. બદલાતી પર્યાય એવી છે કે એ રચના સમયે સમયે બદલાતી જાય છે, પરિવર્તન પામતી જાય છે, નાશ પામતી જાય છે. એનો કાળ પૂરો થયે એનો નાશ અવશ્ય છે. એટલે એને નિત્ય રચનાના સ્વરૂપને નિત્ય કહી શકાય. તો અહીંયા પૂદગલ પછી ધર્મ ને અધર્મ એ તો આપણા સંપર્કમાં આવતું નથી, પણ એ અદ્રશ્ય પરિબળ છે. જીવ જો ગતિ કરવાની ઈચ્છા કરે તો એને મદદ કરે, અને સ્થિતિ કરવાની ઈચ્છા કરે તો સહાયરૂપ. સ્થિતિમાં આકાશ છે અને કાળ છે, આ બધા જ છે એ કેવા છે, પર છે, પરદ્રવ્ય છે, એમાં મતિ કર્મ. તો એકમાત્ર આ બધાની અંદર જીવ દ્રવ્ય એ પોતાનું દ્રવ્ય છે. આમ બધાથી ભિન્ન કરીને પોતાના તરફ જવું જોઈએ, નહીં તો આ જીવ કેમ આપણે ધ્યાનમાં સ્થિત થતા નથી. તો સ્વની વાત ઘણી વાર જાણીએ છીએ તો પણ પરની જાણતા નથી, અને પરની અંદર સ્વની ભ્રાંતિ કરીને પરમાં હોવા છતાં માનીએ છીએ કે હું સ્વમાં છું. આપણે જ્યારે કંઈ પણ વસ્તુ કરતા હોય ત્યારે એને જે માની એને સ્વ માનીએ, સાધનને પણ. તો ત્યારે ખ્યાલ આવે કે આ ક્યાંથી સ્વ આવે, આ તો સ્વ નથી. શરીરથી ધ્યાન થાય પણ શરીરનું ધ્યાન થાય, તો આ ભેદ આવ્યો. શરીરથી ધ્યાન થાય પણ શરીરનું ધ્યાન ન થાય, કારણ કે શરીર તે પરદ્રવ્ય છે. જેનું ધ્યાન કરવું છે તે સ્વદ્રવ્ય છે, અને કરવાનું સાધન છે તે શરીર છે, પણ તે શરીર પૂદગળ છે. તે શરીર પૂદગળ છે, સાધન છે, શરીરના માધ્યમથી થાય છે, સાધન છે, પણ શરીરનું ધ્યાન તો પાછો ચૂકી ગયો. એમ અનેક પ્રકારના સાધનો છે, સ્વમાં પ્રવેશ કરવો અને સ્વમાં સ્થિતિ કરવી ઉપકારી છે. વ્યવહારથી જ નિશ્ચયની પ્રાપ્તિ થાય, આ બધો વ્યવહાર છે, પણ નિશ્ચયની પ્રાપ્તિ વ્યવહારના આલંબન વિના થાય નહીં. તો નિશ્ચયને જ પ્રાપ્ત કરવો છે, તો એને નિશ્ચયની દ્રષ્ટિ હોય તો એ વ્યવહારમાં દ્રષ્ટિ સ્થાપિત ન કરે, એનાથી જ કરતો હોવા છતાં. જેમ કહ્યું ને કે શરીરથી જ ધ્યાન કરતો હોવા છતાં શરીરમાં દ્રષ્ટિને સ્થાપિત કરે, જો એની ભૂલ થઈ જાય સ્વને પરને ઓળખવાની, તો ત્યાં એ પાછો પરમાં ભ્રાંતિથી જોડાઈ જાય, એમાં મમત્વ કરે. તો તમામ સાધનો એ બધા જ દ્રવ્યની અપેક્ષાએ પર છે, નિજ દ્રવ્યની અપેક્ષાએ પર છે, આલંબનની અપેક્ષાએ સ્વમાં ઉપકારી છે પણ સ્વ નથી. સ્વ તરફ સ્વની પ્રાપ્તિ માટે એમાં ઉપકારી છે પણ તે સ્વ નથી, સાધ્ય નથી. આ દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિ બીજું કંઈ નથી. આ પરમાર્થની દ્રષ્ટિ એટલે અહીંયા કહે છે કે જો ભૂલે ચૂકે પણ તારી મતિ એમાં સ્થિત ન થઈ જવી જોઈએ. ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ન કેમ પણ અટકે ત્યાગ વિરાગમાં શું અર્થ કરશો? કેમ અટકે? હા, રોકાઈ જાય ક્યારે?
સ્વપણાની માન્યતા આવી જાય.
પણ અટકી જાય એટલે શું? એમાં સ્વબુદ્ધિ કરે છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગ. ત્યાગ વિરાગ વિના જ્ઞાન થવાનું નથી, 101% છે. છતાં ત્યાગ વિરાગમાં અટકી ગયો એટલે ત્યાગ વિરાગ કરવામાં જ લટકી રહ્યો. પછી એને ઓલું ના આવ્યું તો એની મતિ ક્યાં રોકાણી? આ અટકે શબ્દ સમજાય છે. એની જ મહત્વ, એટલું બધું એનું મહત્વ લાગ્યું ત્યાગ વિરાગનું. ઓ હો હો, એ ત્યાગ વિરાગમાં અટકી ગયો એમાં એની મતિ રોકાઈ ગઈ. એ મતિ એને સ્વપણાની મતિ થઈ ગઈ. બસ આ જ સર્વસ્વ છે. આ જ સર, અને આ જ મારે પ્રાપ્ત કરવાનું, આનાથી પર છે, આનાથી મારે પ્રાપ્ત સ્વરૂપ કરવું છે, જ્ઞાતા પ્રાપ્ત કરવો છે. આ ત્યાગ વિરાગ તો એના માત્ર માધ્યમ થયા, નિમિત્ત થયું, સાધન થયું, એના વિના થઈ શકે એમ નથી. એ બધું બરોબર છે, પણ ચિત્તની શુદ્ધિ કરવા માટે ત્યાગ વિરાગ જોઈતો હતો. પણ ચિત્તને ભૂલીને પાછો આમાં રહી ગયો, ચૈતન્યને ભૂલીને ત્યાગ વિરાગનું મહત્વ આવી ગયું, એમાં પોતાપણાની બુદ્ધિ કરી. તો ક્યારેક કોઈ વૈરાગ્યને પોતાનો આત્મા સમજે છે, કોઈ ત્યાગને પોતાનો આત્મા સમજે છે, કોઈ વ્રતને પોતાનો આત્મા સમજે છે, કોઈ સ્વાધ્યાયને પોતાનો આત્મા સમજે છે, કોઈ ભક્તિને પોતાનો આત્મા ગણે છે. આ બધા સાધનો છે અને એમાં એની એટલી બધી પકડ છે અને એની નિપુણતા પણ એટલી બધી છે, ઉદ્ભૂત અદ્વિતીય છે. છતાં તે એ સ્વરૂપ નથી, સ્વરૂપ એથી ભિન્ન છે. જો આ સૂક્ષ્મ ન્યાય, સૂક્ષ્મ વિવેકની વાત આચાર્ય શ્રી ગાથામાં કરે છે કે પરદ્રવ્ય શું એ તું સમજી લે પેલા. એટલે પરદ્રવ્યમાં 6 દ્રવ્યનો જ આ લોક છે, એમાં 5 દ્રવ્યનું જે સ્વરૂપ હોય તે એ બધું પર. પણ સાહેબ એને છોડી દો, છોડવાની વાત નથી, એને લઈને સ્વમાં પહોંચી જા. જે નિજ દ્રવ્ય પ્રાપ્ત કરવું છે એમાં આ 5 દ્રવ્ય ધ્યાનમાં સ્થિરતા જોઈએ છે. અધર્માસ્તે કઈ ખરું કે નહીં? જોકે એનું સ્વરૂપ જ એવું છે કે એમાં કઈ તો કઈ કરતો થાય, એનો સ્વભાવ જ એવો છે, એનો સ્વભાવ જ એવો છે, એમાં વિભાવ થતો નથી. પૂદગલ જ એવો છે કે રચના બદલાઈ જાય એની, એટલે આપણને મોહમાં ભ્રાંતિ કરાવી દે, એના વિશેની આપણી દ્રષ્ટિ બદલાઈ જાય, દ્રષ્ટિ ભ્રમ થાય, દ્રષ્ટિ ભ્રમ થાય કે ત્યાગ વિરાગ એ જ મારી પ્રાપ્તિ છે, એ જ મારી સિદ્ધિ છે. એટલે હઠ યોગી છે એ આખી એનું છેલ્લી પરાકાષ્ઠા સિદ્ધિ સેમા ગણે? એકદમ એ જે ત્યાગ છે એનો ઉત્કૃષ્ટ, આના જેવો કોઈનો બીજો હોય એ પ્રાપ્ત કરું તો સમજે કે મને મારું સ્વરૂપ પ્રાપ્ત. અટકે ત્યાગ વિરાગ, એ ત્યાગ અને વિરાગમાં સ્વપણાની મતિ કરે, પોતાપણાની બુદ્ધિ કરે, અને પોતાપણાની બુદ્ધિ કરવાથી એમાં એને રાગ થાય, એમાં એને રાગ થાય, એમાં એને રસ ઉપજે. એટલે સાતા ગારવ કીધું, રસ ગારવ કીધું, પોતાની સાધનામાં જ પોતાને રાગ થાય. સૂક્ષ્મતા છે, ઉપયોગ ખૂબ મૂકજો, ખૂબ વિચારજો. આ બધી સ્થિતિ અત્યારે આપણા કોઈની આવવાની નથી, આવવાની નથી પહેલા. પરંતુ સમજની અંદર જેને સ્પષ્ટ છે એ સમજે છે કે હું કેટલો દૂર છું અને કેટલો નજીક છું. તો કાળમાં એ જોડાયો. અહીંયા પર દ્રવ્યમાં તારી મતિ ન કર, એટલું જ વાક્ય જે 11મી ગાથા 12મી ગાથામાં કીધું છે એમાં 13મીમાં સમજ આપી છે. આમ તો એક એક ગાથા ચાલી જ જાય છે, પણ દરેક ગાથાની અંદર ક્યાં ક્યાં એક ક્રમથી જ્ઞાની પુરુષ એક ક્રમથી એક સૂક્ષ્મ તત્વ સમજાવી શકાય એવું છે જ નહીં, છતાં સમજાવવા પ્રયત્ન કરે છે. એ ત્યારે સમજાય કે તું ધીરો રહે, પેલા શાંત થા, ગંભીર બન, ઉપયોગ રાખ, આમાં વિચાર મુખ, અને હવે સમજવા પ્રયત્ન કર, તો કદાચ અમે જે કહીએ છીએ એ તને સમજાય, પકડાય ને છટકી જશે, બધું છટકી જશે. પર દ્રવ્યમાં તારી મતિ રાખીશ નહીં, એટલે કૃપાળુદેવ કહે છે ત્યાગ વિરાગમાં અટકીશ નહીં. ખોટા છે ત્યાગ વિરાગ? કેટલા જરૂરી છે કે એના વિના જ્ઞાન જ ન થાય. અરે સાહેબ, ત્યાગ વિરાગ વિના જ્ઞાન ન થાય, થાય ને તેને જ્ઞાન, તોય તું એનાથી અટકો અને તને એનો મોહ થઈ ગયો, તારી એમાં મતિ થઈ ગઈ, તારી એમાં સ્વપણાની બુદ્ધિ થઈ, તારી એમાં પોતાપણાનો ભાવ આવી ગયો. મારો વૈરાગ્ય, મારો ત્યાગ કોનો? અસંગ છે એને વરી એનો ત્યાગ છે ની વાત છે, ત્યાગ છે નો, ગ્રહણ કર્યો હોય તો ને. અસંગ ને ગ્રહણ શું અને છોડવું શું? તો છોડ્યો કોણે? વિભાવમય આત્માએ છોડ્યો. ત્યાગ કોણે કર્યો? પણ શુદ્ધ તત્વ પામ્યો પછી એમાં અટક્યો, હજી પામ્યો જ નથી કે એને પકડી રાખતો. તો ગ્રહણ ત્યાગમાં બુદ્ધિ ગઈ, અટકે ત્યાગ વિરાગમાં, ગ્રહણ ત્યાગમાં બુદ્ધિ ગઈ, ત્યાં મતી ગઈ, ત્યાં એને પોતાપણાની ભાવના કરી. કેટલી બધી સૂક્ષ્મતા પકડાવે છે ત્રણ ગાથાની અંદર, કે તારી મતિ પરદ્રવ્યમાં નહીં મૂકને. પરદ્રવ્ય એટલે શું? તો કે આત્માના ગુણો સિવાયની જે કંઈ અસ્તિત્વ, રચના, સ્થિતિ, પરિસ્થિતિ જે છે તે બધું હું બધાથી જાણ્યો, સર્વેથી ભિન્ન. એક સર્વમાં આ આવે છે કે તમામ પરદ્રવ્યોથી હું ભિન્ન છું, કારણ અસંગ છું, મારું સ્વરૂપ અસંગ છે, એટલે હું એનાથી અભિન્ન હોઈ શકું નહીં, ભિન્ન જ છું. પાંચે પાંચ દ્રવ્ય, છ છ દ્રવ્ય લોકમાં રહે છે, એક જ પ્રદેશે રહે છે, છ છ દ્રવ્ય આકાશના એક જ પ્રદેશે છે, અને છતાં આ આત્મદ્રવ્ય પાંચેયથી, કારણ એ અસંગ છે, તત્વથી એ અસંગ છે, આવું એનું પરમ તત્વનું શુદ્ધ સ્વરૂપ છે. એ પરલોક છે, લોક સાથે એને કઈ સંબંધ નથી. એટલી સરસ વાત મૂકી કે જે નિજ દ્રવ્યથી ભિન્ન જડ, તે પર દ્રવ્ય પીછાણ, પુદ્ગલ ધર્મા ધર્મ નભ, પંચમ કાલ તું જાણ. એટલે પછી આત્માની સાથે જો વિવરણમાં આપ્યું છે કે અનાદિકાલથી ત્રણ પદાર્થો જોડાયેલા છે, એક ભાવ કર્મ, બીજો દ્રવ્ય કર્મ, અને ત્રીજું નો કર્મ. સંબંધ છે અનાદિકાળથી છે, આપણે કંઈ કરતા નથી તો પણ આત્મામાં ભાવ કર્મ છે, રાગ દ્વેષ છે, કેમ કે એ શુદ્ધ થયો. આત્મા અશુદ્ધ છે એનો મતલબ કે એમાં શું અશુદ્ધિ છે? ભાવની અશુદ્ધિ છે. હજી કર્મની વાત જુદી, કર્મ બાંધ્યા ને દ્રવ્ય કર્મ આવ્યા, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, એકય કર્મ નથી આવ્યું, તો પણ ત્યાં એનું મોહનીય કર્મ તો છે, ભાવ કર્મ છે. એને યોગ દ્રષ્ટિ સમુચયમાં હરિભદ્રાચાર્યજીએ જે આપણે ગ્રંથની વાચના કરી લીધી છે એમાં આવે છે
જીવમાં સહજપણે એક ભાવમલ છે. ભાવમલ, એ ભાવમલ છે એ ધીરે 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 જતો જાય છે. કારણ કે આ આત્માની ઉત્પત્તિ કનક પાષાણની જેમ અથવા લોહ પાષાણની જેમ અન્ય દ્રવ્યના સંગમાં થઈ છે, પૂદગલના સંગમાં. એ પૂદગલ કર્મના રૂપમાં નથી આવ્યું. વાત પકડાય તો પકડજો, નહીં તો છોડી દેજો. પૂદગલ કર્મના રૂપમાં નથી આવ્યું, પણ પૂદગલની સાથે જ છે, તો એને કારણે થોડી મલિનતા એનામાં આવે છે. આ ભાવ કર્મ છે. પૂદગલનો સંગ લાગ્યો છે એને, એ સંગને કારણે થોડી ભાવમલ છે. એ ભાવમલ એને ફરી ધીરે ધીરે કરતા કરતા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ એને દ્રવ્ય કર્મ તરફ ખેંચી જાય છે, અને દ્રવ્ય કર્મ એને નો કર્મ સુધી લઈ જાય છે. અનાદિકાળથી આ જીવ સાથે રાગાદિરૂપ ભાવ કર્મ રાગ છે, સાથે રહ્યા છીએ ને એનો રાગ છે. તો જેમ કહ્યું ને કે પાષાણ અને સુવર્ણ, તો સુવર્ણ શુદ્ધ જ છે, પાષાણમાં છે એ પણ શુદ્ધ જ છે, અશુદ્ધ નથી. પણ સંગની અંદરનો જે મેલ છે એ અગ્નિની શોધવાથી એ શુદ્ધ થઈ જાય છે. એમાં ક્યાંય સુવર્ણમાં ક્યાંય બીજો મેળ ભળતો નથી. છૂટો પાડવાનો છે, અંદર ગયો નથી. તો એ પ્રકારે આ આત્માની અંદર પેલા એક ભાવ કર્મ એટલે ભાવમલ એ અનાદિથી, એટલે કૃપાળુ દેવે શબ્દ મૂક્યો કે જળ ચેતન સંયોગ. આ સંયોગ છે જળ સાથેનો, ખાણ અનાદિ અનંત કોઈને કરતા તે અનો ભાખે જીન ભગવત. આ અનાદિનું એક સ્વરૂપ છે, અને બધી જ પ્રક્રિયા શરૂ થઈ એ ભાવ કર્મ ટળ્યો નહીં, રહ્યો જાણ્યું નહીં, તો ભાવ કર્મથી દ્રવ્ય કર્મ ઉત્પન્ન થાય અને દ્રવ્ય કર્મથી નો કર્મ પણ થાય. તો કરવાનું શું છે? ભાવ કર્મ, ભાવની શુદ્ધિ. મોક્ષ કયો? તું તારા આત્મદ્રવ્યને શુદ્ધ કર, બાકીની ચિંતા ન કર. પૂદગલ છે તો કર્મ બંધાય છે, તો પૂદગલનો નાશ કરવા બેસીશ તું એમ? તારી મતીને ત્યાંથી હટાવી લે, એ તો છે જ, એ એક દ્રવ્ય છે, એ પણ એક સત છે, એ પણ અનાદિ અનંત છે. જીવની અંદર જ્યારે આવી દૃષ્ટિનો અભાવ હોય, આ પરમાર્થ દ્રષ્ટિનો, કે તારે તારી શુદ્ધિ કરવાની છે, અન્ય દ્રવ્યનો નાશ નથી કરવાનો, માત્ર તારી દ્રષ્ટિ એના પ્રત્યે પોતાપણાની, સ્વપણાની, મોહ સાથેની છે, એ ભાવને તું હટાવી લે. એ જાણી લે કે તે મારા નથી. મારા નથી એટલે એને રહેવાનો અધિકાર જ નથી. દ્રષ્ટિ ફેરવી લે એને તું, એને જાણવા માટે, તારા આત્માથી ભિન્ન જાણવા માટેનું એક લક્ષણ શું? તો કે જળ, જે શબ્દ છે, જે નિજ દ્રવ્યથી ભિન્ન જળ તે પરદ્રવ્ય છે, એનું એક સામાન્ય લક્ષણ કયું? જળ. પછી જળમાં પાંચ દ્રવ્ય છે, ભૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. એ પાંચ કરતા જો એક ભેદ કરતું જળ ચેતનનો ભેદ આવે તો તને આત્મા અને સ્વ ને પરનો વિવેક આવી જાય, બધું છૂટી જાય, માત્ર સ્વ પર. અને એ ભેદ ચેતનને જળ નો કરવો. આત્મા ચૈતન્ય રૂપ છે, જ્ઞાન છે ને દર્શન છે, બે ગુણ એટલા બધા મહત્વના છે કે જેથી કરીને જગત જણાય છે, જોવાય છે, જાણે છે અને વેદાય છે. એ જે છે એ એનું એનો ગુણ છે, એનું નામ ઉપયોગ અથવા ચૈતન્ય. જે ચૈતન્ય બાકીના પાંચમાંથી એક પણ દ્રવ્યમાં નથી. હવે આ વિચારીએ માત્ર તો તરત ખ્યાલ આવે, કોઈ પણ પદાર્થનો વિચાર કરો તો લાગે આનામાં ચૈતન્ય નથી. કેમ કે જાણતું નથી, જોતું નથી અને વેદન પણ નથી. જાણતું નથી, જોતું નથી અને એને સંવેદન પણ નથી. પરનું કાંઈ નથી એને, એ પોતાનું પણ એને નથી. બરોબર છે? પોતાનું પણ નથી. કેવી રીતે? હું કઉ છું તો બરોબર, એમને આને એને પોતાનું વેદન નથી. જાણતું તો નથી એટલે પરને જાણતું, પરને જોતું નથી પણ એને વેદન પણ નથી પરનું. એ કપાય ભીસાય ગમે તે થાય, છેદાય ભેદાય, એને એનું વેદન છે જડને. ચેતન હોય તો છે, માટે વનસ્પતિ હોય તો વેદન છે. પૃથ્વી ગાયના જીવમાં જો ચેતન છે તો વેદન છે. જીવો ભીસાય છે, જીવો ભીસાય છે, કિલામણા થાય છે, સતાવણી થાય છે, દુભવણી થાય છે. ઇરિયા ભૈયાના પાઠમાં બધું જ શક્ય છે જ્યાં ચેતન છે ત્યાં. જ્યાં ચેતન નથી, જે જડ છે એને કાંઈ ન થાય. એ જોતું નથી, જાણતું નથી અને વેદતું પણ નથી, એટલે એને સુખ દુઃખની કોઈ અનુભૂતિ નથી. એનો પાવડર કરી નાખો તો પણ કાંઈ નથી, કેમ કે એનું અંત જે છે એ કેનું છે? પરમાણુનું. એ પરમાણુ તો એમને એમ છે પાછું. આનું ગમે તે કરી નાખો તો પરમાણુ તો પાછું પોતપોતાની ગતિમાં જશે અને કર્મના કોઈના રૂપમાં નહીં, બીજા પદાર્થની અંદર ભળીને પાછું આવશે. પરમાણુનો ક્યારેય નાશ નથી. ક્યાં કીધું છે? એક અને બીજું હોય તે એક સમય તે અવસ્થાનો ભેદ છે, બાકી નાશ ક્યાંય છે નહીં. તો હવે આ નાશ નથી, માટે હવે આ પાંચ દ્રવ્ય તો નાશ તો કોઈનો છે જ નહીં. ભેદ કરી શકાય એટલું થાય, એનાથી છૂટી શકાય એટલું થાય. એટલે માટે જગતની અંદર મારે મારું પ્રાપ્ત કરવું છે તો કોઈનો નાશ કરવાની જરૂર. અને જે કંઈ છે એ એનું અસ્તિત્વ ભલે રહ્યું, મારી મતિ એમાં છે એ ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોઈને નાશ. એ તો કહ્યું હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય. જો આ વૈજ્ઞાનિક આવી આ ફોર્મ્યુલા આઇન્સ્ટાઈનના હાથમાં ન આવી. હોય તેહનો નાશ નહીં, જો છે તો નાશ નથી. નહીં તે નહીં હોય, જે નથી તે કદાપી નથી, એટલે નથી જ. કોઈ દી ઉત્પન્ન તાકાત નથી કે ઉત્પન્ન તમે કરી શકો, જે નથી તે કેવી રીતે? ગીતામાં કહ્યું છે નાસતે વિદ્યતો ભાવ ના ભાવો વિસ્મેષ. જે ભાવ નથી તે કોઈ દી ઉત્પન્ન થાય નહીં અને જે છે એનો કોઈ દી નાશ ન થાય. આ વિજ્ઞાન, આ વિતરાગ વિજ્ઞાન કેટલું જબરજસ્ત છે અને કેટલી સદીઓ ગઈ આ સાયન્સને. 21 સદી, એ તો હજી બધા જૈનમાં ત્યારે, આપણું તો એના પહેલાંનું છો. અહીંયા તો 21,000 સદીઓનો ઇતિહાસ લઈને બેઠા છે અને છતાં આ જીવ ક્યારેક અજ્ઞાનમાં. આપણે 21મી સદીમાં છે બેવકૂફ, આપણે 21મીમાં નથી. 21મીમાં તો આ જડ અને અજ્ઞાની ને બુઢ લોકોને હજી 21મી સદી થઈ. તારી સદી વિચાર કર તો, અને પરંપરાથી વિચાર કર તો અમારા વિતરાગોની સદીની શું ગણના કરવી. કયો તીર્થંકર પહેલો? સર્વજ્ઞ પહેલો કોણ? અને જે સર્વજ્ઞ પહેલો હશે એને આ બધી જાણ્યા પછી થયો કે એમને? તો ઓહો, અમે એ વિતરાગના સંતાનો છીએ. જ્યારે આત્માના સ્વરૂપમાં વિચાર કરીએ ત્યારે આપણા નામ રૂપમાં વિચાર કરવા જેવું, એમાં તો બીજી પેઢીથી પણ આગળ જવા એવું હવે સમજાણું તારે પરદ્રવ્ય સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એનું વિચાર એનું ચિંતન એનો ભેદ અને જે ઉપાદેય છે એ સ્વદ્રવ્ય પરમ તત્વ પરમાત્મા જ ઉપાદેય છે જ્ઞાની આ ત્રણ ગાથામાં એમ કહે છે કે તું તારી મતિ પરદ્રવ્યમાં નહીં રોક એને જોડમાં એની સાથે નહીં જો એ જુદું છે હવે 114માં પછી 13ની અંદર એનો ઉપાય બતાવ્યો છે કેવી રીતે જો 114મી ગાથામાં કીધું ને કે જો આ જીવ અર્ધ નિમેષ જેટલો સમય પણ પરમાત્મામાં અનુરાગ કરે તો જેમ અગ્નિનો કણ મોટા કાષ્ઠના સમુદાયને બાળી મૂકે તેમ આખા પરથી જુદા થવા માટેનો ઉપાય એટલો સૂક્ષ્મ કીધું શું કીધું અર્ધ પડ ક્યાં જવું પરમાત્મામાં પોતાનો શુદ્ધ આત્મા પરમાત્મા કોણ નિજ શુદ્ધ સ્વરૂપ બધા દ્રવ્યથી ભિન્ન અસંગ એની અંદર કેટલી વાર ટકવું અર્ધી પર સાધનાની વાત એવી છે કે સતત એ લક્ષ્ય કરે ને તો કે છે કોઈ એક એવી પળ આવી જાય જો સ્વરૂપનું ચિંતનમાં જ એ ધારા પસાર કરે તો એમાં કોઈ એક એવી પળ આવી જાય કે જે પળની અંદર ઉત્કૃષ્ટ એકાગ્ર થતા પોતે પોતાના જે ભાવ છે એની સાથે લીનતા અનુભવે છે લીનતા અનુભવે છે એ અનુભવે છે અનુભવી શકાય છે એટલી શુદ્ધિ ઉપર ચાલ્યો જાય એની સાધનામાં તો એ એક એનો જ્ઞાનનો કણિયો જાય ગયો એક અગ્નિ જ્ઞાનનો તડકો એક તિખારો આવી ગયો એની પાસે એના હાથમાં સાધન આવી ગયું પછી બીજી વાર એના જ સહારે એ સમય લંબાવ્યા કરે છે અને એનો સમય સ્થિરતા વધતી જાય બસ આખા લોકના પરદ્રવ્યની સાથેનો સંબંધ છે એ બધો છૂટતો જાય પણ અહીંયા એને રોકે કોણ ત્રણ ગારવ કયો રુદ્ધિ ગારવ સાતા ગારવ અને રસ ગારવ રુદ્ધિ ગારવ એટલે શું રિદ્ધિ સિદ્ધિ એટલે એનો ઉત્કૃષ્ટ ભોગના સાધનો એ રિદ્ધિ એની અંદર એ પ્રાપ્ત કરવા માટે ચમત્કારિક લબ્ધિ એવી શક્તિ કે એ ઇન્દ્રિયના ભોગનો જે વિષયનો ભોગની ઈચ્છા થાય એની પૂર્તિ કરવામાં પણ સામર્થ્ય વાર ન લાગે દેવોને ખેતી ન કરવી પડે જે ઈચ્છે એને પ્રાપ્ત ભોગના ઇન્દ્રિયોના જે ઇન્દ્રિયોના વિષયના ભોગની એ માત્ર વાંચના કરે એ વાંચિત ફળદાતાર કોણ લબ્ધિ સ્વામી ગૌતમ સ્વામી અનંત લબ્ધિના સ્વામી છે તાકાત શું છે કે એ વસ્તુ કરવી ન પડે લાડુ ખાવો છે તો હવે ક્યાંય ઘઉં લેવા જવાની જરૂર નહીં પછી દડાવવા જાય પછી ચાળવા પછી ગોળ લેવાની પછી ઘી લેવ જરા ના 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 એને વિચાર્યું અને એ લાડુ બનાવી ખાય છે રચના કરી એટલું સામર્થ્ય છે એનું સામર્થ્ય એટલું છે એટલે એટલી આત્મિક શક્તિ પ્રગટી ગઈ છે ને આત્માનું સામર્થ્ય સુપ્રીમ કે નહીં આ પૂતગલનું જે કાંઈ પદાર્થની લાડુની રચના કે બીજું કાંઈ, કોની રચના? પૂતગલની. તો પૂતગલની રચના ચૈતન્યથી થાય છે ને. હવે ચૈતન્ય મૂઢ હોય તો એને આ બધું કરવું પડે, ઘઉં વાવવા પડે ત્યાંથી માંડીને. પણ એ ચૈતન્ય પાવરફુલ છે, એને ખબર છે કે આની રચના થઈ જાય, કરી શકે છે આ ચમત્કાર, આ લબ્ધિ. બિલકુલ હાથમાં આવે. હા, આમ કરીને થોડો સત્ય સાહેબ તને હાથમાં લાડુ આપે રે, કા ઘડિયાળ આપે. બિલકુલ, કેમ ખાઈશું? કેમ ન શકાય? પૂતગલને એ ભેગા કરી અને એનું પરાવર્તન કરવાની હતા. આખરે લાડુ બહેરો છે નથી, એ પૂતગલ બધા કોક ભેગા વાર લાગે. શું કામ વાર લાગે? અણઘડ હોય તો વધારે વાર લાગે, અને કોઈ સિદ્ધસ્તો હોય તો શોર્ટ ટાઈમમાં થાય. એમાં શું હતું? તું આ વસ્તુ કર, તને વાર લાગશે. ઓલો કે ગ્લાવ મારા હાથમાં, એન્જિનિયર આવ્યો એટલે ફટાફટ પતી. આ લબ્ધિ છે, આ બધી આત્માની ચૈતન્યની એટલી તાકાત છે. એ પૂતગલની અંદર રચનાથી જ બધું થાય. તો પૂતગલની રચના કરવાની પણ એનામાં લબ્ધિ છે. એક વાટકીની અંદર એ તાપસને પારણું કરાવી દીધું ને, ખૂટે નહીં. સર્જન થયા જ કરે, અક્ષય પાત્રો. આ બધી વાત એમાં રોકાઈ ગયો. આ શક્તિ ઉભી થઈ, 11માં ગુણસ્થાનકે ગયો. મજા આવી ગઈ. આ તો હવે દુનિયામાં કોઈ વસ્તુ હું તો ઈચ્છું ને થાય. આ હા હા, આ દેવલોકમાં રોકાઈ ગયો. આવી રિદ્ધિ પ્રાપ્ત થઈ, પુણ્યનો બળ એટલું બધું થયું, અને સાથે આત્માનો સંસ્કાર ઓછો એટલે ઉપર ગયો અને આ સિદ્ધિમાં રોકાઈ ગયો. તો પાછો પટકાણો, ચાર ગતિનું આવાગમન ચાલુ જ છે. આટલી બધી પુણ્યથી એને લબ્ધિ પ્રાપ્ત થઈ, પણ પાછો સાતાગારો. એકદમ વસ્તુ ગમે, કોઈ પણ સાતા એટલે ગમે તેવી વસ્તુ હોય. કોકને આ ગમે, કોઈને ઠંડી હોય તો કોકને ઠંડી ગમે, કોકને જરાય ન ગમે. એટલે સાતાગારો એટલે પોતાને જે ગમે છે એમાં એને સુખની અનુભૂતિ થાય છે, સુખનું વેદન થાય છે, બહુ ગમે છે. એ આત્મિક સુખ નથી, એ ચૈતન્ય સુખ નથી, પરનું સુખ છે, પર સુખ છે. પણ ગમે છે, પરમા દ્રષ્ટિ છે, પરમા મતિ છે. સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદરનું જે સુખ છે, જીવને એટલી બધી સાતા સાતા સાતા, એની અંદર એને રુચિ થાય છે. હા, તો આપણે કે બાય પ્રોડક્ટમાં જ રસ છે, કારણ કે મારે મૂળ પ્રોડક્ટ આના માટે જ લેવી છે. મારે મૂળ પ્રોડક્ટ પણ આ બાય પ્રોડક્ટ માટે જ કરવી છે. તો બાય પ્રોડક્ટ પહેલા શું ખોટું છે? જુઓ, જીવનું છેતરામણી અદભુત છે વાત બધી. ચાલો રસ ગાળો, વેદન સંવેદન થાય, એ વેદના ગમે. આ બધું એનું આદિનો અભિમાન, આ બધી શક્તિ છે એનો અભિમાન. મદ, કુળમદ, જાતિમદ, રૂપમદ, વિદ્યામદ, આ બધા એના ઐશ્વર્ય મદ, આ એના 8 પ્રકારના મદ છે. એનો ત્યાગ કરીને આત્મામાં ધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવે છે, તેના કર્મરૂપ કાષ્ટ સમૂહ શીઘ્ર બળીને ભસ્મ થાય છે. આત્મધ્યાનનું આવું સામર્થ્ય જાણીને, આ સામર્થ્ય કેનું? આત્મધ્યાનનું. આ આત્મધ્યાની યોગીને આ બધું સામર્થ્ય પ્રગટ થાય છે. પણ એ સામર્થ્ય પ્રગટ થતાં એનું એને અભિમાન ઉત્પન્ન થતું નથી. આ બધી લબ્ધિ ઉત્પન્ન થાય, પણ એનું મદ ઉત્પન્ન થાય નહીં. અહીંયા મુશ્કેલી એ છે કે લબ્ધિ તો હજી જરાક એકાની ઊભી થઈ અને એનું અભિમાન હતરાની થાય. અને એને ન થાય એવું શિષ્ય ને પાછું આ ગુરુમાં થાય, અમારો ગુરુ આમ કરીને, અમારો ગુરુ આમ. અરે પણ એ અજ્ઞાનમાં અંધારામાં આથડે છે, એટલે તું ભેગો આ લોલે લોલ કરીને આથડાશ. કારણ કે શિષ્ય લાલચીડો છે અને ગુરુ લોભિયો છે. આ બધી વસ્તુ છે એનો લોભ છે, રસગારો સાપાગારો એ બધા લોભ છે. અને શિષ્યને લાલચ છે કે આવું અમને થાય, એનો લાભ અમને પણ મળે. આ જો બાય પ્રોડક્ટ હોય તો અમને મળશે ને, અને પાછું જોશે કે બાય પ્રોડક્ટ થવું જ જોઈએ એવું નહીં, એટલે ન થાય બાય પ્રોડક્ટ. જો સાચો ટાર્ગેટ હોય તો લક્ષ્ય ન આવે, થાય પણ લક્ષમાં નો આવે. આ તો જુએ કે બાય પ્રોડક્ટ થયું. અને પછી સિદ્ધાંત શું છે કે માત્ર અર્ધપળ. આ અર્ધપળ ક્યાંથી લાવે, આખે આખી પળામાં દઈ દીધી છે બાય પ્રોડક્ટમાં, એટલે આ બાજુ એને પળ નથી. નિમિષ માત્ર જો પોતાના સ્વરૂપની અંદર કે ધ્યાન કરે, આત્મ ધ્યાન થતા કોડી કર્મોની ક્રોડ, અનંત કર્મની ક્રોડો ખપે છે, નાશ. ઉદાહરણ આપે છે, તણખો છે એ કાષ્ટનો સમૂહ ગમે તેટલો હોય તો પણ એને ભસ્મીભૂત કરવા સમર્થ છે, પણ તણખો હોવો જોઈએ. એની મૂળભૂત યોગ્યતા શું? એ તણખો હોવો જોઈએ, આગિયો નહીં. આગિયો બાય પ્રોડક્ટ છે, તણખો હોવો જોઈએ. એટલે 15મી ગાથામાં શું કહ્યું છે, માટે તું શુદ્ધાત્માનું ધ્યાન કર, જીવ સર્વ ચિંતા તજી થઈ નિશ્ચિંત સદૈવ. આ બાકી બધી જ ચિંતાઓ છે ને, જે બાય પ્રોડક્ટ્સની, લબ્ધિની, સિદ્ધિની, રિદ્ધિની, એ બધી ચિંતા છોડી દે, એને મગજમાં લાવતો જ નહીં. નહીં તો એમ થાય કે આ ધ્યાનમાં બેઠો પછી જરા જુએ કે જરાક શરીર ઊંચું થયું, કારણ શું? પરમ પદે મન ધારતું દેખ નિરંજન દેવ. નિરંજન એટલે રંજિતપણું નથી જેના આત્મામાં. આ રંજિતપણું એટલે શું? રંજિતપણું કોઈ પણ પદાર્થ પ્રત્યે એની, એનું વરણ, એનો જોખ, એનો રસ, એની રુચિ, એનો ગમો છે જ નહીં. નિરંજન, અંજન રહિત. અંજન એટલે લેપ, અંજન એટલે લેપ, કંઈ પણ પ્રકારનું અંજન નથી. એટલે એના ભાવની અંદર ક્યાંય વિભાવનું અંજન છે જ નહીં. એટલે સરસ શબ્દ મૂક્યો છે કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ રૂપ અંજન થી રહિત, લેપાતું નથી. એને આપણે ત્યાં કે છે કમળ, એ નિર્લેપ. પાણીમાં હોવા છતાં, કીચડમાં ઉત્પન્ન થવા છતાં એનાથી ભિન્ન 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 ને અળગું, એમ આ લોકની અંદર છે દ્રવ્યની સાથે બીજા પણ અનંત જીવોની સાથે રહેવા છતાં એવો નિરંજન છે, એની કોઈ લેપાવા પણ કોઈની સાથે કોઈ દ્રવ્ય ન ચેતન કે ન જળ, એક પણ દ્રવ્ય સાથે એનું ત્યાં લેપાવા પણ થતું, આવી નિરંજન અવસ્થા છે, અંજન રહિત. કોઈ એને ભગવાનને કહે છે નિરંજન નિરાકાર, એ નિરાકાર પણ તો સમજાય છે પણ નિરંજન પણ સમજાતું. આ નિરંજન પણ કે એટલે એની અંદર ભાવ મળ હવે રહ્યા નથી. લેપાય ક્યારે? કે જ્યારે પોતાની અંદર થોડી પણ આર્દ્રતા અથવા ચિકાસ હોય તો, કોઈની સાથે બળી જાય કે સેજ એની અંદર પર તરફને જોડવા માટેનું દ્રવ્ય ભાવમલ જેને કહીએ છીએ એ હોય તો બીજું આવ્યા વિના રહે નહીં. કપડાં ઉપર જ્યાં સુધી થોડી પણ ભીનાશ છે ત્યાં સુધી સૂકવેલા છે તો પણ બહારની રજ એને ચોંટે, પણ બિલકુલ કોરા થઈ જાય, કડક થઈ જાય પછી બહારની રજ ગમે તેટલી ઉડતી હોય તો પણ ચોંટે નહીં, એને ખંખેરો, એક પણ રજ કપડાં ઉપર લાગે. આપણે તો પાણીના ભીના નહીં, આપણે તેલમાં જબોળેલા છે. ખેંચાઈ આવે આવી સ્થિતિ. તો નિરંજન પણ કેટલું બધું દૂર છે, આપણો રંજિત ભાવ એક એક પદાર્થને પોતાના તરફ ખેંચે એટલો રંજિત ભાવ છે. મને આ જોઈએ ને મને તે જ, આ વાસના, આ તૃષ્ણા, પર તરફની આ રંજિત ભાવ જીવનો, આ ગમો અણગમો, આ જીવનો રંજિત ભાવ કેવો છે? નો અહીંયાથી એ પદાર્થને પોતાના તરફ, એટલે પરમાં જ જવાનો, પર તરફનું જ વલણ, પર તરફનો જ ઝુકાવ, એ જ પ્રકારનો છે ખેંચે. મધ હોય ત્યાં, ગોળ હોય ત્યાં હોય ને, એવી સ્થિતિ આપણી છે. રેતીનો કણ હોય તો ત્યાં કીડીઓ ન આવે, પણ જો સાકર અંદર થોડી પડી ગઈ તો કીડીને તેડવા જવું પડે. અને ખૂબી છે, જોજો કોઈ વાર એવું અનુભવથી એવી રીતે પ્રયોગ કરતો વૈજ્ઞાનિક જુએ, એ કીડી રેતીના કણને નહીં ચોટી હોય. કેટલો નાનો જીવ છે, એના ટાંટિયા કેટલા નાના છે, કીડીના પગ એટલે શું કાંઈ નહીં, છતાં એ પગથી પદાર્થને ખેંચે. અને રેતીમાં આપણે સાકર ભેળવી દીધી છે અને એ એમાંથી લઈ જાય છે, તો રેતીનો એક કણ એ ઉપાડી જાય નહીં, નો લે, એ નો લે બસ. તો એ આવી અવસ્થા નિરંજન, એટલો બધો જગત પ્રત્યેનો એને નિરસ થયો છે, એને જ્યારે બધું પર જાણ્યું છે એટલે હવે કોઈ પ્રત્યે એને રંજિત ભાવ લેશ માત્ર પણ થતો. હે જીવ, તું પરમ, તારા મનને પરમ પદમાં ધારણ કર અને નિરંજન દેવને જો. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ રૂપ અંજનથી રહિત પરમ આરાધ્ય એવા શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કર. પણ કે છે અપધ્યાન છોડીને, શબ્દ સરસ આવ્યો, આ નવો શબ્દ પાછો એક આવે છે, અપધ્યાન છોડીને, નહીં તો આવું ધ્યાન, નિરંજન ધ્યાન તારું થઈ શકશે નહીં. તો કે અપધ્યાન એટલે શું સાહેબ? અપધ્યાન જો આપ્યું છે, દ્વેષથી કોઈને મારવાનો, બાંધવાનો, છેદવાનો, કે રાગથી પારકાની સ્ત્રીનો વિચાર કરવો, આ બધાને જૈન શાસનમાં નિપુણ પુરુષો અપધ્યાન કહે છે. અથવા ગાથાના અર્થમાં પણ સરસ સમજાવ્યું છે કે જોયેલા, પૂર્વે જોયેલા, સાંભળેલા, અનુભવેલા ભોગોની સ્મૃતિ, ઈચ્છા, આ અપધ્યાન. કાંઈ નથી, ગુફામાં ગયો છે, કોઈ સંગ નથી, સાવ નિવૃત્તિમાં ગયો છે, પણ પોતે પૂર્વે જોયેલું, જાણેલું અને અનુભવેલું એની સ્મૃતિ અને એની ઈચ્છા, ગમ્યું હોય તો જરા ઈચ્છા સાથે હોય જ, સ્મૃતિ થતાં ઈચ્છા જાગે અથવા ઈચ્છા જાગતા સ્મૃતિ થાય, અરસ પરસ, આ રંજિત ભાવ છે. એ રંજિત ભાવ સહિતનું જે ધ્યાન છે એ અપધ્યાન છે. હવે અનંત કાળ સુધીનું આ જીવની અત્યારની સ્મૃતિ તો સારી, જાજુ યાદ રહેતું, જાજુ ધ્યાન, જાજુ યાદ રહેતું નથી, પણ હું આત્મા છું અને જન્મો જન્મની અંદરની મારું આ હોય તો કેટલા દુઃખો ભોગવ્યા છે, કેટલા સુખો ભોગવ્યા છે, અને એની કોઈ સ્મૃતિ જો એને પજવે, એને ક્યાંક ને ક્યાંક આવીને વિક્ષેપ કરે તો એનું ધ્યાન કેવું થાય? આરાધ્ય એવું પરમપદની અંદર ધ્યાન કરવું છે એ નિરંજન દેવનું, તો એ ધ્યાન અપધ્યાન ન હોવું જોઈએ. આ એને શુક્લ ધ્યાનની ધારા કીધી છે. એવું ધ્યાન કે પૂર્વની કોઈ સ્મૃતિ નહીં, પૂર્વની કોઈ ઈચ્છા નહીં. અને સ્મૃતિ ત્યારે જ ન થાય જ્યારે ઈચ્છાનો નાશ થાય ત્યારે. જો કોઈને કોઈ પ્રકારની ભલે પૂર્વે ભોગવું હોય પણ હજુ એની કંઈ ને કંઈ પ્રકારની ઈચ્છા રહી જ ગઈ, એની અંદરનો રસ હજુ હોય જ, ભલે શાંત છે ક્યાંય દેખાતો નથી, રસ રહી ગયો છે, એ રસ જતો નથી. અને રસ હોવાને કારણે ઈચ્છા ગમે ત્યારે જાગે છે, અને જાગે છે ત્યારે એ પદાર્થની સ્મૃતિ થયા વિના, એ પ્રસંગની સ્મૃતિ થયા વિના એ રસ છે. ગીતાના સ્થિત પ્રજ્ઞના શ્લોકની અંદર કહ્યું છે, નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં, શરીરના વિષયો ટળે છે, નિરાહાર થયો છે, રસ રહી જતો તેમાં, પણ છતાં એનો રસ તો હજી એ ઇન્દ્રિયોના વિષયના ભોગમાં રહી ગયો છે, સૂક્ષ્મપણે પડ્યો છે. તે ટળે દેખતા પરમ, એ તો ત્યારે જ ટળશે કે જ્યારે એનાથી પર થશે. આ બધા જ પૂર્વે કરેલા ભોગો એની ઈચ્છાથી પર થશે, અને આ પર એના ચિંતનથી થાય કે બધું વ્યર્થ હતું, એ બધું પર હતું, એ બધું તુચ્છ હતું. તુચ્છતાનો ભાવ આવશે, અનિત્યતાનો ભાવ આવશે, આ એનો મોહ એનો તૂટી જશે. રસને જોડનાર મોહની કણીઓ પણ હશે એ ત્યાં જશે, અપધ્યાનની કોઈ સંભાવના નથી. ઈચ્છા રહિત, રસ રહિત, તો નિરંજન ભાવ આવે. આ નિરંજન છે એને હવે કોઈ રસ નથી, જગતના કોઈ પદાર્થમાં રસ નથી, અને રસ નથી એટલે સ્મૃતિની કોઈ સંભાવના. જે વિષયમાં, જે કામમાં, જે પ્રસંગમાં આપણો રસ ઉડી ગયો હોય એની સ્મૃતિ શું થાય? પછી એના પ્રત્યે નિરંજન, કોઈ રંજિત ભાવ તો થવાની, રંજિત ભાવ થાય એટલે રસ છે એટલે રંજિત ભાવ થયો, ઉત્સુક પરિણામ થયા, કંઈ ને કંઈ વસ્તુ જાણવાની ઈચ્છા થઈ એટલે એના પ્રત્યે કંઈક લાગણીનો અંશ થયો. આ બધામાંથી પર વાત થોડી સૂક્ષ્મ થાય છે, પરંતુ સાધના શું શું કરવાનું? તો આપણને લાગે છે કે કેટલીક વાર આપણે માનસિક ક્રિયા ઓછી કરીએ છીએ સાધનામાં, અને શારીરિક ક્રિયા વ્યાયામ વધારે થાય છે. આ જે સૂક્ષ્મ પોતાના ભાવોનું, પોતાના પરિણામોનું, પોતાની પરિણતિનું અવલોકન કરવું, અને એ અવલોકન પર તરફ ગયું, પર તરફનો રસ જાગૃત થયો, પરની સ્મૃતિ જાગૃત થઈ, પર તરફ ઈચ્છા હજુ રહે છે મનમાં, તો પૂર્વે જોયેલા, જાણેલા, અનુભવેલા ભોગોની ઈચ્છારૂપ આ બધી ચિંતાઓને તું છોડી દે. એટલે તરત કે સાહેબ આ અઘરું છે, બહુ કઠણ, આ નો થાય, નો થાય. પણ જે દી કરવું હશે તેથી શરૂઆત તો થાય, શરૂઆત તો થાય ને, ઓછું થાય, એક ડિગ્રી થાય, 100 ડિગ્રી ન થાય પણ 1 ડિગ્રી થાય ને, થાય તેથી આ કરજે. આ કર્યું હશે તો પછી 99 જ કરવી પડશે, અને ઓલી કડાકૂટ મજૂરી 100 ડિગ્રી ને 150 ડિગ્રી કરી હશે તો પાછું શરૂઆત 1 થી જ કરવી પડશે. જેટલો પરથી છૂટો થવાય, એટલે કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે, હાથનો દેહની અંદર આવે છે કે સર્વસંગ સર્વ પદાર્થોથી આ જીવને વયાવૃત કર, વયાવૃત કર, એ સાથે છે છતાં ક્યાંક રસથી જોડાઈ ગયો છે, એટલે એને તું છૂટો કર. છૂટો તો થવાનો જ નથી, છૂટો શું થાય? લોકની અંદરથી છૂટો ક્યાંથી થાય? સીધ સિલાઈ જાય તોય છે તો ખરો જ, પૂતગલ દ્રવ્યો નથી ત્યાં, કર્મણાઓ નથી, ધર્માસ્તિકાય નથી, અધર્માસ્તિકાય નથી, પણ તારી ઈચ્છા હોય તો ધર્માસ્તી કઈ કામ કરે ને, તારે જ ત્યાં ઉડવું નથી પછી શું, તારે જ ગતિ નથી કરવી પછી શું, તું નિરંજન છો. આવી અદભુત સાધનાની જે ચિંતન છે, ધારા છે, અનુપ્રેક્ષા છે, સાચો ધર્મ, સાચી સાધના, જેમ જેમ પદાર્થનું સ્વરૂપ સમજતા જઈએ અને સ્વ પરનો ભેદ આવતો જાય, તેમ તેમ એનાથી આ જીવને એના રસથી, એના રાગથી આ ભાવકર્મને તોડવાનો આખો પ્રયત્ન છે. જીવને નિજ શુદ્ધતાનો માર્ગ છે, શુદ્ધ કરો, ભાવને શુદ્ધ કરો, પરિણામને શુદ્ધ કરો, પરિણતિને શુદ્ધ કરો. પર તરફ ઢળે છે, પર તરફ જાય છે, પર તરફ ઝુકાવ છે, જરૂર ઈચ્છાના રૂપમાં ક્યાંક ક્યારેક દ્રઢ થઈ જશે, અને ઈચ્છાના રૂપમાં થશે અને એ પ્રકારનો વ્યવહાર રુચિ થાય. રુચિ અનુયાયી વીર્ય, એ તારું વીર્ય એ તરફ ગયા વિના રહેશે. જ્યાં તારી રુચિ થઈ ત્યાં ગયા વિના તું રહીશ. બહુ સરસ રીતે માર્ગ કીધો છે. 115 ગાથા આપણે અહીંયા આજે